એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર ઊંડાણપૂર્વક વાત કરીશું જે આપણા સૌના જીવનને સ્પર્શે છે, આબોહવા પરિવર્તન એટલે કે ક્લાઇમેટ ચેન્જ.
નમસ્કાર.
અને આ ગહન ચર્ચા માટે આપણે આધાર લઈ રહ્યા છીએ પ્રોફેસર માર્ક મેસ્લિનના લખાણો અને સંશોધનનો. એમણે આ ક્ષેત્રમાં ઘણું મોટું કામ કર્યું છે
અને આ વિષય ખરેખર અત્યારે બહુ જ અગત્યનો છે, નહીં? કારણ કે તેની અસરો હવે ખાલી સમાચારોમાં નથી, આપણે રોજબરોજ અનુભવી રહ્યા છીએ.
સાચી વાત છે. આ ખાલી પર્યાવરણનો મુદ્દો નથી રહ્યો, હવે તો આપણા સમાજ, અર્થતંત્ર, આપણું આરોગ્ય, અરે આવનારી પેઢીઓના ભવિષ્ય સાથે પણ જોડાયેલો છે. મેસ્લિનનું કામ આપણને આ બધી શું કહેવાય જટિલતાઓ સમજવામાં બહુ મદદ કરે છે, વૈજ્ઞાનિક અને સામાજિક બંને દૃષ્ટિકોણથી. બરાબર. તો ચલો જરા આ મુદ્દામાં ઊંડા ઉતરીએ. પ્રોફેસર મેસ્લિન આપણને શું સમજાવવા માંગે છે એ જોઈએ, પણ વાત આગળ વધારીએ એ પહેલાં આ પ્રોફેસર માર્ક મેસ્લિન વિશે થોડું જાણી લઈએ. કોણ છે અને એમની વાત શા માટે મહત્વની ગણાય?
ચોક્કસ. પ્રોફેસર માર્ક મેસ્લિન એ લંડનની જે પ્રખ્યાત યુનિવર્સિટી કોલેજ લંડન છે, UCL, ત્યાં પૃથ્વી પ્રણાલી વિજ્ઞાન એટલે કે અર્થ સિસ્ટમ સાયન્સના પ્રોફેસર છે, અને UKમાં તો એમને ક્લાઇમેટ ચેન્જના ટોચના નિષ્ણાતોમાં ગણવામાં આવે છે.
ઓકે, એટલે પોતાના ક્ષેત્રના માહેર છે. પણ એમની ખાસ વાત શું છે? એમને બીજાઓથી શું અલગ પાડે છે?
એમની પાસે લગભગ 3 દાયકા કરતાં પણ વધુનો અનુભવ છે.
હો.
ક્લાઇમેટોલોજી, ભૂગોળ, પર્યાવરણ વિજ્ઞાન, અને એમની ખાસિયત છે પેલિયો ક્લાઇમેટોલોજી.
પેલિયો શું?
પેલિયો ક્લાઇમેટોલોજી એટલે કે પૃથ્વીના ભૂતકાળના લાખો વર્ષો પહેલાંના આબોહવાનો અભ્યાસ. આનાથી શું થાય કે આપણને ખબર પડે કે અત્યારે જે ફેરફારો થઈ રહ્યા છે એ ભૂતકાળની સરખામણીમાં કેટલા અસાધારણ છે.
એક શું કહેવાય ઐતિહાસિક સંદર્ભ મળે. ઓ વાહ, એટલે ભૂતકાળના અરીસામાં વર્તમાનને જોવું. રસપ્રદ.
બિલકુલ. અને બીજી એમની મોટી ખૂબી એ છે કે એ ખાલી વૈજ્ઞાનિક નથી, મતલબ એમની પાસે જે જટિલ માહિતી છે એને પણ સામાન્ય માણસ સમજી શકે એવી સરળ ભાષામાં મૂકવાની ગજબની આવડત છે. એ વિજ્ઞાનને સમાજ, અર્થતંત્ર, રાજકારણ આ બધા સાથે જોડીને આખું ચિત્ર સ્પષ્ટ કરે છે, એટલે જ એમની વાત બધા માટે ઉપયોગી છે.
તો પ્રોફેસર મેસ્લિનના જે લખાણો છે એનો મુખ્ય સંદેશ શું છે? એમના કહેવાનો મતલબ શું છે?
એમનો મૂળ તર્ક એકદમ સ્પષ્ટ છે. એ કહે છે કે આબોહવા પરિવર્તન આ કોઈ કાલ્પનિક ડર નથી કે ભવિષ્યમાં કંઈક થશે એવું નથી. આ અત્યારની નક્કર વૈજ્ઞાનિક હકીકત છે અને આ થઈ રહ્યું છે મુખ્યત્વે માનવીય પ્રવૃત્તિઓને કારણે.
એટલે કે આપણા કારણે?
હા, ખાસ કરીને ઔદ્યોગિક ક્રાંતિ પછી આપણે જે રીતે કોલસો, પેટ્રોલ, ગેસ બાળ્યા છે એનાથી જે ગ્રીનહાઉસ ગેસ નીકળ્યા એ મુખ્ય કારણ છે.
અને એ વારંવાર કહે છે કે આ ખાલી ગ્લેશિયર પીગળવાનો કે ધ્રુવીય રીંછનો પ્રશ્ન નથી, ખરું ને?
બરાબર. એ સ્પષ્ટ કરે છે કે આ એક બહુ મોટી સમસ્યા છે. એ આપણા ખોરાક, પાણી, આરોગ્ય, અર્થતંત્ર, સુરક્ષા અને સામાજિક ન્યાય સુધા બધાને અસર કરે છે, દરેક પાસાને.
તો આ બધું લખવા પાછળ એમનો હેતુ શું જણાય છે?
એમનો હેતુ છે કે લોકોને આ મુદ્દાની પૂરેપૂરી ઊંડાણપૂર્વકની સમજ મળે. ખાલી ગ્રીનહાઉસ અસર શું છે એટલું જ નહીં, પણ એની અસરો ક્યાં, કોના પર, કેવી રીતે અલગ અલગ પડે છે, એ આપણા સમાજની જે અસમાનતાઓ છે, ગરીબી છે, એને કેવી રીતે વધારે છે અને ઉકેલો શું છે, આ બધું જ સ્પષ્ટ કરવું. એક રીતે એમ કહી શકાય કે જે ખોટી માહિતી ફેલાય છે એની સામે સાચા જ્ઞાનનો આધાર પૂરો પાડે છે.
એટલે કે એમનું કામ આપણને વિજ્ઞાનની બેઝિક બાબતોથી લઈને એની સામાજિક, આર્થિક અસરો અને ઉકેલો સુધી બધું સમજાવે છે, જેથી આપણે બધા જવાબદાર બની શકીએ. ચાલો હવે થોડું વિજ્ઞાન સમજીએ. આ પૃથ્વીનું આબોહવા તંત્ર, આ ક્લાઇમેટ સિસ્ટમ, એ કામ કઈ રીતે કરે છે એકદમ સાદી ભાષામાં?
જુઓ, પૃથ્વીનું તાપમાન છે ને એક બેલેન્સ પર ટકેલું છે. સૂરજમાંથી આપણને ગરમી મળે, થોડી ગરમી પૃથ્વી શોષે, થોડી પાછી અવકાશમાં જાય. હવે આપણા વાતાવરણમાં અમુક ગેસ છે, કાર્બન ડાયોક્સાઇડ, મિથેન વગેરે, એમને ગ્રીન હાઉસ ગેસ કહેવાય.
ગ્રીન હાઉસ ગેસ?
હા. આ ગેસ શું કરે કે પૃથ્વીમાંથી જે ગરમી બહાર જતી હોય ને એને થોડી રોકી રાખે, એક ધાબળાની જેમ. આ કુદરતી પ્રક્રિયા જરૂરી છે, એના વગર તો પૃથ્વી બહુ ઠંડીગાર હોય.
અચ્છા, તો પછી પ્રોબ્લેમ ક્યાં થયો?
પ્રોબ્લેમ ત્યારે શરૂ થયો જ્યારે આપણે, મતલબ મનુષ્યોએ, આ બેલેન્સ બગાડ્યો. ઔદ્યોગિક ક્રાંતિ પછી શું થયું? આપણે મોટા પાયે કોલસો, તેલ, ગેસ બાળવાનું શરૂ કર્યું, જંગલો કાપ્યા. આ બધાથી વાતાવરણમાં ગ્રીનહાઉસ ગેસનું પ્રમાણ બહુ જ વધી ગયું.
એટલે પેલો ધાબળો વધુ જાડો થઈ ગયો?
બસ એ જ. આ વધારાના ગેસ વધુ ગરમી રોકવા માંડ્યા, એટલે પૃથ્વીનું સરેરાશ તાપમાન વધવા લાગ્યું. આને જ આપણે ગ્લોબલ વોર્મિંગ કે આબોહવા પરિવર્તન કહીએ છીએ.
અને આ આખું તંત્ર કેટલું જોડાયેલું છે? વાતાવરણ, સમુદ્ર, બરફ, જમીન?
ચોક્કસપણે બધું એકબીજા સાથે જોડાયેલું છે. જેમ કે સમુદ્ર ગરમી અને CO2 શોષે છે, પણ એની એક લિમિટ છે, અને એનાથી પાણી એસિડિક પણ બને છે. બરફ સૂર્યપ્રકાશ પાછો ફેંકે, પણ એ પીગળે એટલે નીચેની જમીન વધુ ગરમી શોષે, એટલે વધુ બરફ પીગળે. આને ફીડબેક લૂપ કહેવાય. અને હા, એક વાત યાદ રાખવા જેવી છે, હવામાન એટલે રોજબરોજની સ્થિતિ, અને આબોહવા એટલે લાંબા ગાળાની સરેરાશ. એટલે એકાદ શિયાળો ઠંડો જાય એનો મતલબ ગ્લોબલ વોર્મિંગ નથી, એવું નહીં. હવે એક બીજો સવાલ આવે કે ભૂતકાળમાં પણ તો આબોહવા બદલાઈ છે, તો અત્યારે શું નવું છે? આનો જવાબ પેલિયો ક્લાઇમેટોલોજી આપે છે. વૈજ્ઞાનિકો લાખો વર્ષ પહેલાંની આબોહવા જાણવા માટે પરોક્ષ પુરાવા વાપરે છે, પ્રોક્સી ડેટા.
પ્રોક્સી ડેટા એ કેવા પુરાવા?
જેમ કે એન્ટાર્કટિકામાંથી બરફના લાંબા નમૂના કાઢે, એને આઈસ્કોર કહેવાય. એમાં હજારો વર્ષ પહેલાંની હવાના પરપોટા ફસાયેલા હોય, એના પરથી ખબર પડે. પછી જૂના ઝાડના થડમાં જે ગોળ રિંગ હોય ને, વલયો.
હા હા, ટ્રી રિંગ્સ.
બરાબર, એના પરથી પણ ખ્યાલ આવે. પરવાળાના ખડકો, તળાવના તળિયે જામેલો કાપ, આ બધું ભૂતકાળની માહિતી આપે છે.
અને આ બધા અભ્યાસ શું કહે છે?
એ કહે છે કે હા, પૃથ્વીની આબોહવા બદલાતી રહી છે કુદરતી રીતે. હિમયુગ આવ્યા છે, ગયા છે, પણ અત્યારે જે ઝડપથી તાપમાન વધી રહ્યું છે અને વાતાવરણમાં CO2નું પ્રમાણ જે લેવલ પર પહોંચ્યું છે, એ છેલ્લા 8 લાખ વર્ષમાં ક્યારેય નહોતું. આટલું ઝડપી ને આટલું ઊંચું આ કુદરતી રીતે સમજાવી શકાતું નથી.
તો પછી આની પાછળ માણસ જ જવાબદાર છે, એવું વૈજ્ઞાનિકો કઈ રીતે કહે છે?
એના માટે એટ્રીબ્યુશન સાયન્સ છે. એ લોકો શું કરે, કમ્પ્યુટર મોડલ બનાવે. એમાં પહેલાં જુએ કે ખાલી કુદરતી કારણો હોય, સૂરજની ગતિવિધિ, જ્વાળામુખી, તો તાપમાન કેટલું હશે. પછી એમાં માણસો દ્વારા છોડાયેલા ગ્રીનહાઉસ ગેસ ઉમેરીને જુએ, ત્યારે જ મોડલ અત્યારના વાસ્તવિક તાપમાન વધારા સાથે મેચ થાય છે. અને આનો સૌથી પાક્કો પુરાવો છે 1958થી શરૂ થયેલું માપન. ડૉક્ટર ચાર્લ્સ કિલિંગે હવાઈ ટાપુ પર CO2 માપવાનું શરૂ કર્યું. એમનો પેલો પ્રખ્યાત કિલિંગ કર્વ ગ્રાફ છે ને, એ સીધું બતાવે છે કે CO2 સતત વધી રહ્યો છે. અને આ ગ્રીનહાઉસ અસરની વાત પણ નવી નથી, છેક 19મી સદીમાં વૈજ્ઞાનિકોએ આની શક્યતા બતાવી હતી. આજે તો દુનિયાભરના હજારો વૈજ્ઞાનિકો અને સંસ્થાઓ લગભગ એકમત જ છે.
તો અત્યારે આપણે આ ફેરફારના કયા પુરાવા આપણી આસપાસ જોઈ શકીએ છીએ?
અરે, પુરાવા તો બધે જ છે. સૌથી પહેલું તો દુનિયાનું સરેરાશ તાપમાન વધ્યું છે, લગભગ 1.25 ડિગ્રી સેલ્સિયસ જેટલું. પછી પર્વતો પરના ગ્લેશિયર્સ, હિમાલયમાં પણ, અને ધ્રુવો પરનો બરફ, એ બહુ ઝડપથી પીગળી રહ્યો છે.
અને એ પીગળેલા બરફનું પાણી જાય ક્યાં? સમુદ્રમાં જ ને, એટલે જ દરિયાની સપાટી વધે છે.
બરાબર, દરિયાની સપાટી વધવાના 2 કારણ છે. એક તો આ પીગળેલું પાણી ઉમેરાય, અને બીજું પાણી ગરમ થાય ને એટલે એનું કદ પણ વધે, જેને થર્મલ એક્સપાન્શન કહેવાય. આનાથી આપણા જેવા દરિયાકાંઠાના વિસ્તારો માટે મોટો ખતરો છે. બીજું, સમુદ્ર આ વધારાનો CO2 શોષી રહ્યો છે, એટલે એનું પાણી વધુ એસિડિક બની રહ્યું છે.
ઓ, એ પણ એક સમસ્યા છે.
હા, એનાથી પરવાળા અને દરિયાઈ જીવોને નુકસાન થાય છે. અને પેલી વાત, આત્યંતિક હવામાન.
હા, એ તો આપણે અનુભવીએ છીએ, ક્યાંક ભયંકર ગરમી, તો ક્યાંક અચાનક બહુ ભારે વરસાદ, ક્યાંક દુકાળ.
બરાબર, હીટ વેવ વધુ આકરી બની રહી છે, ભારે વરસાદની ઘટનાઓ વધી છે, દુષ્કાળ લાંબા ચાલે છે. આ બધું આબોહવા પરિવર્તનના જ સંકેતો છે અને આની અસર બધે સરખી નથી હોતી. જેમ કે આર્કટિક વિસ્તાર બાકી દુનિયા કરતાં બમણી ઝડપે ગરમ થઈ રહ્યો છે. માલદીવ્સ જેવા ટાપુ દેશો માટે તો અસ્તિત્વનો સવાલ છે.
આ તો અત્યારની વાત થઈ, ભવિષ્ય માટે શું અનુમાન છે? ક્લાઇમેટ મોડેલ શું કહે છે?
ભવિષ્યના અંદાજ માટે વૈજ્ઞાનિકો આ ક્લાઇમેટ મોડેલ્સ વાપરે છે. આ મોટા કમ્પ્યુટર પ્રોગ્રામ છે જે પૃથ્વીના વાતાવરણ, સમુદ્ર, બરફ આ બધાની પ્રક્રિયાઓનું સિમ્યુલેશન કરે છે.
એ લોકો જુદા જુદા ઉત્સર્જન પરિદ્રશ્યો એટલે કે એમિશન સિનારિયોઝ પર કામ કરે છે.
એટલે કે
ભવિષ્યમાં આપણે માણસો કેટલું ઉત્સર્જન કરીશું એના અલગ અલગ અંદાજ.
એક રસ્તો એ કે આપણે ઉત્સર્જન ઘટાડવા બહુ મહેનત કરીએ. બીજો રસ્તો કે આપણે અત્યારે ચાલે છે એમ જ ચાલવા દઈએ. મોડેલ્સ બતાવે છે કે જો આપણે ઉત્સર્જન ન ઘટાડ્યું તો આ સદીના અંત સુધીમાં તાપમાન 3 થી 5 ડિગ્રી કે તેથી વધુ વધી શકે છે.
3 થી 5 ડિગ્રી, એ તો બહુ મોટો ફેરફાર કહેવાય.
હા, અને એના પરિણામો ખૂબ જ ખરાબ હોઈ શકે છે. એટલે જ પેરિસ કરારમાં લક્ષ્ય રાખ્યું છે કે વધારાને 2 ડિગ્રી અને શક્ય હોય તો 1.5 ડિગ્રી સુધી સીમિત રાખવો. પણ એના માટે તાત્કાલિક અને બહુ મોટા પગલાં લેવા પડે. આ મોડેલ ભવિષ્યવાણી નથી, પણ જોખમ કેટલું છે એ બતાવે છે. હવે આ જે બધી અસરોની વાત કરી, એની સીધી અસર માણસો પર પડે છે. અને અહીંયા એક અગત્યનો મુદ્દો આવે છે, જે છે આબોહવા ન્યાય, એટલે કે ક્લાઇમેટ જસ્ટિસ.
ક્લાઇમેટ જસ્ટિસ એ શું છે?
એનો મતલબ એ છે કે આબોહવા પરિવર્તનની અસરો બધા પર સરખી નથી. જેમણે આ સમસ્યા ઊભી કરવામાં સૌથી ઓછો ભાગ ભજવ્યો છે, જેમ કે ગરીબ દેશો, નાના ટાપુઓ, આદિવાસી સમુદાયો, સ્ત્રીઓ, બાળકો, એ લોકો જ ઘણીવાર સૌથી વધુ ભોગ બને છે.
હા, એ વાત તો સાચી. જેમ કે ખેતી પર અસર થાય તો નાના ખેડૂતોની હાલત ખરાબ થાય, દરિયાકાંઠે રહેતા ગરીબ માછીમારોનું જીવન મુશ્કેલ બને.
બરાબર. અને જે દેશો ઐતિહાસિક રીતે વધુ ઉત્સર્જન માટે જવાબદાર છે, એમની પાસે આ અસરો સામે લડવા માટે પૈસા અને ટેકનોલોજી પણ વધુ છે. આ એક અન્યાય છે. એટલે જ આંતરરાષ્ટ્રીય સ્તરે ક્લાઇમેટ ડેટ અને લોસ એન્ડ ડેમેજ જેવા મુદ્દા ઉઠે છે.
લોસ એન્ડ ડેમેજ
એટલે કે જે નુકસાન થઈ ચૂક્યું છે, જે હવે રોકી શકાય એમ નથી, એની ભરપાઈ કોણ કરે? જેમ કે કોઈ ટાપુ ડૂબી જાય તો? આ બહુ મોટો નૈતિક સવાલ છે. આપણે હરિકેન કેટરિનાનું ઉદાહરણ લઈએ. એમાં ગરીબ અને અશ્વેત લોકો પર વધુ અસર થઈ, કારણ કે એ લોકો પહેલેથી જ એવી જગ્યાએ રહેતા હતા જ્યાં જોખમ વધુ હતું અને એમની પાસે સાધનો ઓછા હતા. આપણા દેશમાં પણ આપણે જોઈએ છીએ કે દુકાળ કે પૂરની સૌથી વધુ અસર કોના પર પડે છે.
આ બધું સાંભળીને તો ચિંતા થાય, સ્થિતિ ગંભીર લાગે છે. તો શું કોઈ ઉકેલ છે જ નહીં, કે પછી મેસલેન શું કહે છે ઉકેલો વિશે?
ના ના, સ્થિતિ ગંભીર છે, પણ નિરાશાવાદી થવાની જરૂર નથી. ઉકેલો છે. મેસલેન અને બીજા વૈજ્ઞાનિકો બે મુખ્ય રસ્તા બતાવે છે. એક છે શમન, મિટિગેશન, અને બીજું છે અનુકૂલન, એડેપ્ટેશન.
શમન અને અનુકૂલન, આ થોડું સમજાવશો.
શમન એટલે પ્રોબ્લેમના મૂળ પર જ કામ કરવું, એટલે કે ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન ઘટાડવું અને જે વાતાવરણમાં છે એને શોષવાના પ્રયત્નો કરવા.
કેવી રીતે?
મુખ્ય રસ્તો છે ઊર્જા બદલવી. કોલસો, પેટ્રોલ છોડીને સોલાર, પવન ઊર્જા જેવી ક્લીન એનર્જી તરફ જવું. બીજું, ઊર્જા બચાવવી, કાર્યક્ષમતા વધારવી, વાહનોમાં ઇલેક્ટ્રિક તરફ જવું, પબ્લિક ટ્રાન્સપોર્ટ વાપરવો, જંગલો બચાવવા, નવા વાવવા, ખેતીની રીતો બદલવી, ઉદ્યોગોમાં ફેરફાર કરવા, કાર્બન પર ટેક્સ લગાવવો. ઘણા રસ્તા છે.
ટેકનોલોજી તો આવી રહી છે આ બધા માટે, પણ એનો અમલ ધીમો કેમ છે?
કારણ કે આ ખાલી ટેકનોલોજીની વાત નથી, આમાં રાજકારણ છે, અર્થશાસ્ત્ર છે, લોકોની આદતો છે. મજબૂત રાજકીય ઈચ્છાશક્તિ જોઈએ, આંતરરાષ્ટ્રીય સહકાર જોઈએ. જૂની સિસ્ટમ બદલવી સહેલી નથી હોતી.
અને બીજો રસ્તો છે અનુકૂલન.
હા, અનુકૂલન એટલે કે જે ફેરફારો થઈ રહ્યા છે અથવા થવાના જ છે એની સાથે જીવતા શીખવું, એનાથી થતું નુકસાન ઘટાડવું. કારણ કે અમુક અસરો તો હવે આપણે રોકી શકીએ એમ નથી, ભલે આજે જ બધું ઉત્સર્જન બંધ કરી દઈએ.
એના ઉદાહરણ શું હોઈ શકે?
જેમ કે દરિયા કિનારે દિવાલો બનાવવી, પૂર સામે રક્ષણ માટે મેંગ્રુવ જેવા કુદરતી ઉપાયો કરવા, ખેતીમાં એવા પાક વાવવા જે ગરમી કે ઓછું પાણી સહન કરી શકે, પાણી બચાવવાની રીતો અપનાવવી, ગરમી કે તોફાનની આગોતરી જાણકારી માટે સિસ્ટમ બનાવી, શહેરોમાં વધુ ઝાડ વાવવા, કોસ્ટારિકા જેવા દેશે જંગલો બચાવવા માટે લોકોને પૈસા આપ્યા, એ પણ અનુકૂલન છે.
પણ અનુકૂલનની પણ કોઈ લિમિટ તો હશે ને? ક્યાં સુધી અનુકૂલન કરી શકાય?
ચોક્કસ, એક હદ પછી ફેરફાર એટલો મોટો હોય કે અનુકૂલન શક્ય ન બને. એટલે જ મેસ્લિન કહે છે કે શમન અને અનુકૂલન બંને સાથે જ કરવા પડે, એક વગર બીજું નકામું છે. ક્યારેક જીઓ એન્જિનિયરિંગની વાતો થાય છે, જેમ કે સૂર્યપ્રકાશ રોકવા માટે કંઈક કરવું, પણ એના જોખમો બહુ મોટા છે. જો આપણે મેસ્લિનના કામમાંથી મુખ્ય મુદ્દા તારવીએ તો 5 વસ્તુઓ ખાસ ધ્યાન આપવા જેવી છે. પહેલું, વિજ્ઞાન પાક્કું છે પણ સિસ્ટમ જટિલ છે. મૂળભૂત વાત સ્પષ્ટ છે, પૃથ્વી ગરમ થઈ રહી છે, કારણ માણસ છે. ભલે અમુક નાની વિગતોમાં અનિશ્ચિતતા હોય, પણ મોટી હકીકત સામે છે.
બીજું, અને આ બહુ અગત્યનું છે, આ ક્લાઇમેટ ચેન્જ સામાજિક ન્યાયનો મુદ્દો છે, કારણ કે એની અસર બધા પર સરખી નથી થતી. ગરીબ અને નબળા વર્ગો પર વધુ માર પડે છે. આપણે ગુજરાતમાં જોઈએ છીએ, દરિયાકાંઠાના લોકો કે ખેડૂતો વધુ ભોગ બને છે.
ત્રીજું, બધું જોડાયેલું છે. આ કોઈ એકલી સમસ્યા નથી, એ ખોરાક, પાણી, આરોગ્ય, અર્થતંત્ર, શાંતિ બધા પર અસર કરે છે. એ બીજા જોખમોને વધુ ગંભીર બનાવે છે, જેમ કે ભારતમાં પાણીની તંગી કે ખેતીનું સંકટ.
ચોથું, તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે, અને એ પણ મોટા પાયે. ધીમે ધીમે ચાલશે નહીં. આપણી જે સિસ્ટમ છે, રાજકીય, આર્થિક, એમાં બદલાવ લાવવો પડશે. એ જડતા તોડવી પડશે.
અને પાંચમું, ઉકેલો છે પણ ઈચ્છાશક્તિનો અભાવ દેખાય છે. ટેકનોલોજી છે, નીતિઓ બની શકે છે, પણ એને અમલમાં મૂકવા માટે જે રાજકીય હિંમત અને સામાજિક તૈયારી જોઈએ, એ ક્યાંક ઓછી પડે છે.
પ્રોફેસર મેસ્લિનના લખાણોમાં અમુક વાતો એવી ધારદાર છે કે સીધી અસર કરે. થોડા એવા વિચારો જોઈએ.
હા, ચોક્કસ. એક બહુ મહત્વની વાત એ કહે છે, આબોહવા પરિવર્તન માત્ર પર્યાવરણીય મુદ્દો નથી, તે વિકાસ, સુરક્ષા અને આખરે સામાજિક ન્યાયનો મુદ્દો છે. આ આપણને યાદ કરાવે છે કે આને ખાલી ઝાડપાનની વાત ન સમજવી.
બીજું એક છે, વિજ્ઞાન સ્પષ્ટ છે, માનવીય પ્રવૃત્તિઓ પૃથ્વીની આબોહવા પ્રણાલીને એવી રીતે બદલી રહી છે જેના આવનારી પેઢીઓ માટે ગંભીર પરિણામો આવશે. આમાં વિજ્ઞાનની સાથે આપણી ભવિષ્યની પેઢી પ્રત્યેની જવાબદારી પણ દેખાય છે.
અને આ તાકીદ સમજાવે છે, તાપમાનનો દરેક અંશ મહત્વનો છે. 1.5°C અને 2°C વોર્મિંગ વચ્ચેનો તફાવત સમગ્ર ટાપુ રાષ્ટ્રોના અસ્તિત્વનો પ્રશ્ન બની શકે છે. નાનો લાગતો ફેરફાર પણ કેટલો મોટો હોઈ શકે છે.
આને પેલું શમન અને અનુકૂલનવાળું, શમન વિના અનુકૂલન વ્યર્થ છે, અનુકૂલન વિના શમન બેદરગારી છે. બંને કેટલા જરૂરી છે અને સાથે જ ચાલવા જોઈએ.
અને છેલ્લે, જે આપણને ઊંટા વિચાર કરવા પ્રેરે છે, આબોહવા પરિવર્તનના ઉકેલો માત્ર તકનીકી નથી, તે આપણને આપણા સમાજો અને અર્થતંત્રોને કેવી રીતે ગોઠવીએ છીએ તેની પુનઃકલ્પના કરવાની માંગ કરે છે.
મતલબ કે ખાલી ટેકનોલોજી બદલવાથી નહીં ચાલે, આખી સિસ્ટમ પર વિચાર કરવો પડશે.
તો આ બધી ચર્ચા પછી એક સવાલ થાય કે આપણે સામાન્ય લોકો શું કરી શકીએ? આ બધી માહિતીનો રોજિંદા જીવનમાં શું ઉપયોગ?
ઘણું બધું કરી શકીએ. વ્યક્તિગત સ્તરે શરૂઆત કરીએ તો આપણે આપણી લાઇફસ્ટાઇલ વિશે વધુ જાગૃત થઈ શકીએ, આપણો કાર્બન ફૂટપ્રિન્ટ ઓછો કરવાના પ્રયત્ન કરી શકીએ.
જેમ કે રીસાયકલ કરવું, શક્ય હોય તો પબ્લિક ટ્રાન્સપોર્ટ સાયકલ કે ચાલવાનો ઉપયોગ કરવો, સ્થાનિક અને સિઝનલ ખોરાક ખાવો, ખોરાકનો બગાડ અટકાવવો. આ નાની બાબતો પણ જો બધા કરે તો મોટો ફરક પડે.
અને આપણા કામ કે ધંધામાં,
વ્યવસાયિક સ્તરે પણ ઘણું થઈ શકે. આપણે જે પણ ક્ષેત્રમાં હોઈએ ત્યાં ક્લાઇમેટ ચેન્જની અસર અને તકો વિશે વિચારી શકીએ. કંપનીઓ વધુ સસ્ટેનેબલ બની શકે, ગ્રીન ટેકનોલોજીમાં રોકાણ થઈ શકે. શિક્ષકો, પત્રકારો, ડોક્ટરો, એન્જિનિયરો બધા પોતપોતાની રીતે યોગદાન આપી શકે છે.
અને નાગરિક તરીકે,
નાગરિક તરીકે આપણી ભૂમિકા બહુ મોટી છે. આપણે આ મુદ્દે વધુ જાણકારી મેળવી શકીએ, બીજા સાથે વાત કરી શકીએ, સરકાર પર દબાણ લાવી શકીએ કે તે યોગ્ય પગલાં લે. સ્થાનિક સ્તરે પર્યાવરણ માટે કામ કરતા જૂથોને મદદ કરી શકીએ, અને મત આપતી વખતે પણ આ મુદ્દાને ધ્યાનમાં રાખી શકીએ. એવા નેતાઓને પસંદ કરીએ જે આ સમસ્યાને ગંભીરતાથી લેતા હોય. જાગૃત અને સક્રિય થવું જરૂરી છે.
આખી વાત સાંભળીને મને એવું લાગે છે કે આબોહવા પરિવર્તન ચોક્કસપણે એક મોટો પડકાર છે, પણ એ અશક્ય નથી જો આપણે બધા સાથે મળીને વિજ્ઞાનને સમજીને અને ન્યાયપૂર્ણ રીતે કામ કરીએ તો રસ્તો નીકળી શકે છે. પ્રોફેસર મેસ્લિનનું કામ આ દિશામાં વિચારવા માટે ખૂબ જ ઉપયોગી છે. અને પેલી વાત કે આ વિજ્ઞાન કેટલું જૂનું છે એ પણ જાણવા જેવું હતું.
હા, મારા માટે આ ચર્ચામાંથી સૌથી મહત્વની વાત એ છે કે આ ખાલી પર્યાવરણ બચાવવાની વાત નથી, પણ આ માનવાધિકાર, સમાનતા અને ન્યાયનો પણ પ્રશ્ન છે. અને શમન અને અનુકૂલન બંને કેટલા જરૂરી છે અને એના માટે કેટલા મોટા સામાજિક અને રાજકીય ફેરફારોની જરૂર પડશે એ પણ સ્પષ્ટ થાય છે. કદાચ આ પડકાર આપણને આપણી અત્યારની રહેણીકરણી અને વિકાસની રીતો પર ફરીથી વિચારવાની એક તક પણ આપે છે. મેસ્લિનનું કામ આપણને જ્ઞાન તો આપે જ છે, પણ એક સવાલ પણ ઊભો કરે છે. શું આપણી અત્યારની જે સિસ્ટમ છે, રાજકીય, આર્થિક, એ આ પડકારનો સામનો કરવા સક્ષમ છે, કે પછી આપણને કંઈક વધુ મૂળભૂત માળખાકીય પરિવર્તનની જરૂર છે જે ખાલી ટેકનોલોજીથી નહીં આવે? આ એક મોટો પ્રશ્ન છે જેના પર આપણે સૌએ વિચારવું રહ્યું.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.